આ સીડીમાં ખાલી જગ્યા રહેતી હોવાથી અહીં 18મા આલ્બમમાં વચનામૃતજીના પત્ર ક્રમાંક 954 પાર્ટ 1 રેકોર્ડ કરેલ છે, જે શ્રી વસંતભાઈ સાહેબે લીધેલ છે.
સમાધિ ભવનની પ્રતિષ્ઠાનો મહત્ પુણ્ય પ્રસંગ આપણને પ્રાપ્ત થયો છે. પ્રતિષ્ઠા દિવસ પૂર્વે 2 દિવસના ઉપરાંત સ્વાધ્યાય વ્યક્તિના કાર્યક્રમની આપણે પરમ કૃપાળુ દેવના બોધ વચનો વિચારો કરીશું. કૃપાળુદેવના જેટલા વચનો છે તેનું સંકલિત પુસ્તક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત નામે છે. એમાં 955 આંક છે. આ 955 પત્રો ઉપલબ્ધ થયા છે તે મુકાયા છે. એમાં આપણા 2 દિવસના સ્વાધ્યાયનો વિષય આપણે રાખીશું. આંક 954 પરમ કૃપાળુ દેવે જે અંતિમ સંદેશ, અંતિમ પદ જે રચ્યું છે એ પદનો આપણે સ્વાધ્યાય કરીશું. રાજકોટમાં કાશી વિશ્વનાથ મંદિરમાં નર્મદા મેન્શનમાં પરમ કૃપાળુ દેવની સ્થિરતા હતી અને આ એક પત્ર લખાયો છે એટલે પદ લખાયું છે. આ એમનું છેલ્લું પદ છે. ત્યાર પછી એક પત્ર લખાયો છે, બસ ત્યાર પછી કંઈ લખાણ ઉપલબ્ધ થતું નથી અને ભગવાને મહાસમાધિ પ્રાપ્ત કરી છે. રાજકોટ, ચૈત્ર સુદ 9, 1957, આંક 954. ઓમ શ્રી જિન પરમાત્મને નમઃ. જીવનની અંદર જ્યારે પૂર્ણતાને આરે આવે ત્યારે પ્રત્યેક જે મહાન આત્માઓ છે એ કંઈ ને કંઈ સંદેશો જગતના જીવોને આપે છે. સંસારી જીવ પોતાના સગા સંબંધીને બોલાવે અને સૌને ભલામણ કરે કે ભાઈ સંપીને રહેજો, આમ કરજો, તેમ કરજો, આનું આ છે, તેનું તે છે. વ્યવહારની એમની જે કંઈ મુશ્કેલી હોય, મનમાં જે કંઈ સંગ્રહી રાખ્યું હોય એ બધું કહે. પરંતુ જે આવા મહાપુરુષો, લોકોત્તર પુરુષો છે, એમને તો જગતને એ જ કહેવાનું હોય કે જે જીવનભર જે સતની પ્રાપ્તિ એમણે કરી, જે સતની અનુભૂતિ એમણે કરી, જે પરમ તત્વની ઉપલબ્ધિ એમને પ્રાપ્ત થઈ, એ જગતના જીવોને કેમ થાય? જુદા જુદા પત્રો દ્વારા અને જુદા જુદા પદ દ્વારા, જુદી જુદી શાસ્ત્ર રચના દ્વારા ઘણું ઘણું કહેવાયું છે, એને સંક્ષેપ કરે છે, એનું સંક્ષિપ્તિકરણ કરે છે, એને સરળની અંદર જીવનનો આ ઉપસંહાર છે, અંતિમ સંદેશનું પદ જીવનનો ઉપસંહાર છે. જેમ આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું, કોઈ પણ ગ્રંથ લચે તો ગ્રંથની અંદર એક આરંભ હોય અને છેલ્લે ઉપસંહાર, એમ પરમ કૃપાળુ દેવનો સ્વયં જીવન ગ્રંથ છે. પરમ કૃપાળુ દેવનું જીવન એક અધ્યાત્મનો મહાન અધ્યાય છે. એ અધ્યાયનો આ ઉપસંહાર છે. એ ઉપસંહારમાં એમણે 14 ગાથાઓ આપણી સામે મૂકી છે, એની આપણે એક કિંચિત વિચારણા કરીશું. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મ પર સયોગી જીન સ્વરૂપ. જગતની અંદર મુક્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છનાર મુક્તિનો યોગ સાધે છે, મોક્ષેણ યોજનાત યોગઃ. હરિભદ્ર સુરી કહે છે કે આત્માને મુક્તિ સાથે મેળાપ કરાવે એવો જે વ્યવહાર, એવી જે ક્રિયા, એવી જે પ્રક્રિયા, એનું નામ યોગ. એવી જે સાધના, એનું નામ યોગ. આ યોગીઓ મુક્તિને પ્રાપ્ત કરવા માટે શું ઈચ્છે છે? આ યોગી કેમ થયા? યોગની સાધના જીવનમાં શા માટે આવી છે? તો કે ઈચ્છે છે, એમને એક જ ઈચ્છા છે, માત્ર મોક્ષ અભિલાષ ઈચ્છે છે. જે યોગીજન શું ઈચ્છે છે? યોગીજનોની ઈચ્છા શું છે? આપણે સંસારની અંદર વહીવટ કરીએ છીએ, વેપાર કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એ બધાથી પરામુખ થઈને સંસારના બધા જ પ્રકારના વ્યવહાર કાર્યોને બાજુ ઉપર રાખી અને યોગીઓ જે આરાધના કરે છે એ શેની ઈચ્છા કરે છે? આપણે તો સંસારને વિસ્તીર્ણ કરવો છે, સંસારને હરોભરો કરવો છે, સંસારને વૈભવની અંદરથી સુખથી છલકાતો કરવો છે. સંસાર સુખના ભોગ ઉપભોગ અને સંગ્રહ અને પરિગ્રહ એની વૃદ્ધિ કરવી છે. એટલે આપણો રાહ જુદો છે. પણ યોગીઓ કે જે અનંત સુખ સ્વરૂપ, એવું આત્મપદની પ્રાપ્તિ કરવી છે, મૂળ શુદ્ધ કે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ, એમણે તો એવા પદની પ્રાપ્તિ કરવી છે કે જે અનંત સુખનું સ્વરૂપ છે. આપણે જે પદાર્થને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, એ અનંત સુખ નથી, એક ક્ષણિક સુખ છે, સમયને આધીન સુખ છે. આપણે ભોજનનું સુખ લઈએ, કેટલો સમય એ સુખ મળે? આપણે વસ્ત્રનું સુખ લઈએ, કેટલો સમય એ સુખ મળે? આપણે નિવાસનું ફર્નિચર સંગ્રહ, પરિગ્રહ, ટીવી, જુદા જુદા અનેક પ્રકારના સંસાર જીવનના પદાર્થો, પદાર્થનું સુખ નિત્ય કે અનિત્ય, શાંત કે અનંત શાંત, પદાર્થનું સુખ હંમેશા એનો અંત છે? એના ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. કોઈ એક કલાક સુખ આપે અને કોઈ ચાર કલાક સુખ, પણ એ સુખ અવશ્ય એનો અંત આવે છે. કારણ કે પદાર્થનું સ્વરૂપ અનિત્ય છે. અનિત્યમાંથી નિત્ય પ્રાપ્ત થાય નહીં. સાદા ગણિતથી ચાલીએ તો પરમાર્થ માર્ગ સરળ છે, પણ ઘણીવાર ગૂંચવાડો આપણે ઊભો કરીએ છીએ. કારણ કે આપણને અઘરું અઘરું મળે અને એમાં જ કંઈક તત્વજ્ઞાન છે એવું અનાદિકાળથી એક એવા ખોટા ભ્રમણાઓ મનની અંદર ઘૂસી જાય છે કે અઘરું છે તો કંઈક, ઊંચું છે તો તત્વજ્ઞાન છે, પણ સાદું સરળ છે ભાઈ, એ માર્ગ બહુ સરળ છે. નિત્ય છે, અનિત્યમાંથી નિત્ય સુખની પ્રાપ્તિ ન થાય. અને મારું સ્વરૂપ જેને સુખ પ્રાપ્ત કરવું છે એ હું નિત્ય કે અનિત્ય? તો કે શરીર અપેક્ષાએ હું તો અનિત્ય છું, પણ ચૈતન્ય અપેક્ષાએ હું નિત્ય છું. સુખ મને જોઈએ છે કે શરીરને જોઈએ છે? સુખ તો મને જોઈએ છે, નિત્યને જોઈએ છે. હવે નિત્યને જોઈએ તો સુખ નિત્ય હોવું જોઈએ કે અનિત્ય હોવું જોઈએ? નિત્ય હોવું જોઈએ. અને નિત્ય સુખ હોવું જોઈએ એ અનંત સુખ કહેવાય, કે જે નિત્ય, કોઈ દિવસ એમાં બાધા ન ઉત્પન્ન થાય એવું. તો એ કયા પદાર્થમાંથી મળે? નિત્ય પદાર્થમાંથી મળે કે અનિત્ય પદાર્થમાંથી મળે? તો ભાઈ, એ તો નિત્ય જોતું હોય તો નિત્યમાંથી મળે, અનિત્ય જોઈતું હોય તો અનિત્યમાંથી મળે. સંસારના પદાર્થનું સુખ, સંસારના સંયોગોનું સુખ, સંસારના સંબંધનું સુખ, આ બધું અનિત્ય છે. કારણ કે સંયોગ અનિત્ય, સંબંધ અનિત્ય, સંસારના કારણો અનિત્ય અને સંસારના પદાર્થો અનિત્ય છે. કોઈ પદાર્થ ત્યાં નિત્ય નથી. અને આ યોગીઓને ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ, એ તો એને અનંત સુખ સ્વરૂપની ઈચ્છા કરનાર એવું, તો કે મૂળ શુદ્ધ તે આત્મપદ. એમણે જે અનંત સુખ જોઈએ છે એ તો શેમાંથી મળે? તો મૂળ શુદ્ધ જે આત્માનું પદ છે, શુદ્ધ આત્માનું શુદ્ધ પદ. આત્માનું અશુદ્ધ પદ એ વિભાવનું પદ છે. આજે હું એમ કહું કે મનુષ્ય તરીકેનું પદ છે, તો એ મારું આત્માના વિભાવનું પદ છે. દેવ તરીકેનું પદ છે, એ મારા આત્માનો સ્વભાવનું પદ નથી. સિદ્ધ પદ એ જ મારો સ્વભાવ છે. સિદ્ધ પદ એ જ મારો સ્વભાવ છે, શુદ્ધ પદ એ જ મારું સાચું સ્વરૂપ છે. પર્યાયનું સ્વરૂપ, પરિવર્તનનું સ્વરૂપ, પરિભ્રમણનું સ્વરૂપ ગમે તે અવસ્થા હશે તે મારું મૂળ પદ નથી. આગંતુક છે, કર્મને આધીન છે, કર્મના કારણે છે, મૂળ નથી. શુદ્ધ પદની વાત કરે છે. શુદ્ધ એટલે જેમાં કંઈ મળેલું નથી. આજે હું કહું કે મારે બેરિસ્ટર તરીકેનું પદ, શ્રીમંત તરીકેનું પદ, એડવોકેટ તરીકેનું પદ, ડોક્ટર તરીકેનું પદ, સજ્જન તરીકેનું પદ, પ્રધાન તરીકેનું પદ, આ બધા પદ છે એ મારા આગંતુક છે, કર્મને આધીન છે, શુદ્ધ નથી, અશુદ્ધ છે. એમાં કર્મની મલિનતા પડેલી છે. કર્મના વિપાકના કારણે હું મનુષ્ય છું. કર્મના વિપાકના કારણે હું એની અંદર કોઈ પદ પ્રતિષ્ઠાને પદવી ધરાવું છું. જો શુભાશુભ કર્મનો વિપાક ન હોય તો મારું પદ તો શુદ્ધ છે, સિદ્ધ છે. આત્મા તો શુદ્ધ છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કે તનું કર વિચાર તો
પદ તો શુદ્ધ છે. ભગવાન કહે છે બરોબર સમજણમાં લઈએ કે મારું પદ શુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ છે, સુખનું ધામ છે. અનંત સુખ અહીંથી મળશે કે જે સુખનું ધામ છે, જે સુખનું ધામ નથી, નાશવંત છે, વિનાશી છે, અનિત્ય છે, એમાં અનંત સુખ ન મળે ભાઈ. આ શુદ્ધ પદની શોધ કરવી પડે. અને એવું મૂળ શુદ્ધ પદ, એવું મૂળ શુદ્ધ પદ એ તો આત્મપદ છે. આત્મપદ છે એવું મૂળ શુદ્ધ પદ છે. જો પોતાનો આત્મા બધા જ પ્રકારના સર્વ પ્રકારના કર્મથી રહી દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ અને ઉપચાર કર્મ એનાથી રહિત એવો આત્મા છે, સર્વ પ્રકારના વિભાવથી રહિત, સર્વ પ્રકારના કષાયથી રહિત, સર્વ પ્રકારના અજ્ઞાનથી રહિત, આ જે પદ છે આત્માનું શુદ્ધ પદ છે. અને એ શુદ્ધ પદ છે એ અનંત અવ્યાબાદ સુખનું કારણ છે, કારણ કે સુખનું ધામ છે. જો એ પરમ સુખ, અનંત સુખની પ્રાપ્તિની ઈચ્છા હોય તો એ તો મૂળ શુદ્ધ પદને પ્રાપ્ત કરવો જોઈએ, જેને યોગીઓ ઈચ્છે છે. યોગીઓ આ પદને પ્રાપ્ત કરવા માટે હર હંમેશ ઈચ્છે છે. માત્ર મોક્ષ અભિલાષ છે, એમાં મોક્ષની કલ્પના બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારના કર્મનો ત્યાં સંગ નથી. અસંગ, કેવળ અસંગ, આવું અસંગતાવાળું પદ એ શુદ્ધ પદ એને ઈચ્છે છે. અને એ શુદ્ધ પદ તો સાહેબ આત્મા છે, અરૂપી છે, અમૂર્ત છે, નિરાકાર છે. આ પ્રાપ્ત કેવી રીતે કરવું, આની ઓળખાણ કેવી રીતે કરવી? વસ્તુની પ્રાપ્તિ કરવા માટે વસ્તુની ઓળખાણ જોઈએ, વસ્તુનો પરિચય કરવો જોઈએ. જો આત્મા એ અનંત સુખનું ધામ છે, એ આત્મા પ્રાપ્ત કરવા માટે એ આત્મા કેવી રીતે મેળવવો? તો કે છે ભાઈ, એ આત્મા આપણને દ્રષ્ટિગોચર થતો નથી, અનુભવ ગોચર થાય, દ્રષ્ટિગોચર ના થાય. કારણ કે જે રૂપી નથી તો દ્રષ્ટિગોચર ક્યાં થઈ જાય? જ્ઞાનમાં આવે, અનુભૂતિમાં આવે, દ્રષ્ટિમાં ના આવે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. પણ સાહેબ એને ઓળખવા માટે આ દુનિયામાં પદાર્થ જ્યારે છે ત્યારે એને બતાવવા માટે કોઈ એવી અવસ્થા તો ખરી ને કે જ્યારે પદાર્થનું જગતના જીવોને એની પૂર્ણતાનું ઓળખાણ થાય, કે પદાર્થ જેવો છે એવો, જો છે તો મલિન છે એનું ઓળખાણ આપણે બધા, આત્મા છે એ મલિન છે એનું ઓળખાણ આપણે બધા, આત્મા છે એ શુદ્ધ છે એનું ઓળખાણ કઈ ખરું? શુદ્ધ થયેલો જીવ એ આત્માનું ઓળખાણ જ છે. દેખાય છે કે તું આત્મા છો જ, બરોબર છે, ભાસ તો મને તમને થાય છે કે આ શરીરની અંદર જરૂર કોઈ એવું તત્વ તો છે જ. આ પરિભ્રમણ કરે છે છતાંય છે તો ખરો. આ શરીર છૂટી ગયું, આ શરીર ઉત્પન્ન થયું, ત્યાર પહેલા અનેક શરીર ધારણ કર્યા, અનેક સંયોગોમાં જોડાયો, અનેક પ્રકારના સંબંધોમાં જોડાયો, જરૂર કોઈ આની અંદર કંઈ છે તો ખરું છે. તો અશુદ્ધ આત્માનો પરિચય એ પરિભ્રમણ કરતો સંસારી જીવ એ અશુદ્ધ આત્માનું ઓળખાણ છે. પણ સાહેબ આવા શુદ્ધની વાત કરો છો એનું એવો આ જગતની અંદર અમે જોઈ શકીએ, ઓળખી શકીએ, પરિચય કરી શકીએ? હા, સહયોગી જીન શું એ જીન પદ જ્યારે આત્મા પામે છે ત્યારે એ જગતની અંદર એ પૂર્ણ શુદ્ધતાના પ્રભાવ વાળો એનું જીન પદ છે, જેને જૈન દર્શનમાં અરિહંત કહીએ છીએ, તીર્થંકર કહીએ છીએ. કારણ કે વિશેષ પ્રભાવયુક્ત, અતિશયયુક્ત છે. જગતના સર્વજીવો એનું ઓળખાણ, એની પ્રતીતિ અને એનો પ્રભાવ માણી શકે, જાણી શકે એવું પદ એ જિનેશ્વર ભગવાનનું, એ છે સહયોગી પદ, અરિહંત. પહેલું પદ જૈન દર્શનનું અધિષ્ઠાન નમો અરિહંતાણમ, સિદ્ધ પદ પ્રાપ્ત કરવું હશે તો અરિહંત પદને ઓળખા વિના, અરિહંત પદને જાણ્યા વિના, અરિહંતના રૂપમાં રહેલા આત્માને, પૂર્ણ આત્માને, શુદ્ધ આત્માને ઓળખા વિના સિદ્ધ પદની પ્રાપ્તિ થાય? પોતાના આત્માની ઓળખાણ ના થાય, સિદ્ધ પદ તો દૂર. જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યવડે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. જે અરિહંતને જાણે છે, સહયોગી એવા પૂર્ણ શુદ્ધ આત્મ પદને જે જાણે છે, એના દ્રવ્યથી, એના ગુણથી અને એના પર્યાયથી, લક્ષણોથી જે અરિહંતને જાણે છે, એ અરિહંત જે તીર્થંકરનું પદ છે, બધા અતિશયોક્તિ યુક્ત એવું જે પદ છે, એને જે જાણે છે, એ જીવ જાણે આત્મને, એ જ પોતાના આત્મા, પોતાના આત્માને જાણે ત્યાં સુધી પોતાના આત્માનો પણ પરિચય કરી શકતો નથી. અહીંયા ભગવાને પહેલો સિદ્ધાંત આપી દીધો, પહેલી ગાથામાં પહેલી વાત મૂકી આપણી પાસે કે ભાઈ, યોગીઓ જે મૂળ પદની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, એવું મૂળ પદ, એવું શુદ્ધ પદ આ જગતની અંદર જીન સ્વરૂપની અંદર રહેલું છે. સહયોગી જીન સ્વરૂપ, એ જીનની અંદર, સહયોગી જીન અરિહંત દેહધારી પરમાત્મા, એમાં રહેલું એ મૂળ પદ છે, જે સુખનો સ્વરૂપ છે, અનંત સુખનું સ્વરૂપ છે. આત્મ સ્વભાવ ગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. અહીંયા ભગવાન કેવી કરવા માંગે છે, આ જીનને ઓળખ, કારણ આત્મ સ્વભાવ અગમ્ય છે. આ આત્મ સ્વભાવ, આ સિદ્ધનું પદ, આ શુદ્ધ પદ જગતના સંસારી જીવો આપણે નહીં ઓળખી શકીએ, અવલંબન વિના નહીં ઓળખી. અવલંબનની જરૂર જ નથી, તું જ આત્મા છો, તું જ જ્ઞાન સ્વરૂપ છો. આવી બધી વાત મૂકી દે, વાતોથી વડા નહીં થાય તારા, અને સીધો વ્યવહારિક ભૂમિકામાં આવ ભાઈ. અવલંબન વિના તું આ આત્મ સ્વભાવને પાર પામી શકીશ નહીં. એકાંગી બની જામાં, એકાંતમાં ચાલ્યો જામાં. આ બધી વાત જેને પ્રાપ્તિ કરવી છે, એને તો જે માર્ગેથી પ્રાપ્તિ કરવી છે, માર્ગ ગ્રાહ્ય છે. આ વિશાળ બુદ્ધિનું લગ્ન છે, આ અનેકાંત દર્શન છે, આ સ્યાદવાદ છે. જૈન દર્શનમાં આ સ્યાદવાદ છે. આત્મત્વ જે તત્વથી, જે દર્શનથી અને જે અનુપ્રેક્ષાથી પામી શકાય, ત્યાં મત મતાંતરની અપેક્ષા કરવી યોગ્ય નથી. પરમ કૃપાળુ દેવે મનસુખરામના પત્રમાં આત્મત્વ પ્રાપ્ત કરવું છે, રોટલાનું કામ છે કે ટપાકાનું? રોટલા, અહીંયા કે છે આત્મ સ્વભાવ અગમ્ય છે. આ જ્ઞાનીઓ કે છે નિચોડ અમે આપી છે અવલંબન વાળા. આ આત્મ સ્વભાવને ઓળખવા માટે જગતમાં આવું શુદ્ધ આત્મપદ વિદ્યમાન છે એની ઓળખાણ કરવા માટે જીનની ઓળખાણ આવશ્યક છે, અનિવાર્ય છે. જીન પદથી દર્શાવ્યો ભગવાને પણ આત્માને ઓળખાવ્યો છે, જીન પદના માધ્યમથી ઓળખાવ્યો છે. કોઈ પણ વસ્તુ નથી ને આત્મા અરૂપી છે ને અવય નિરંજન છે ને નિરાકાર છે, એ બધી વાત કરી છે પણ એનું ઓળખાણ તો જીન થકી કરાયું છે. અરિહંત પદથી આત્મા ઓળખાયો છે. ક્યાંય ભગવાને અરિહંત પદને બાજુમાં રાખીને આત્માનું ઓળખાણ કરાવ્યું નથી. અનંતા જ્ઞાનીઓએ આત્માની ઓળખાણ માટે એને વિતરાગ તીર્થંકરની આરાધના કરી છે. આખો તીર્થ માર્ગનો આધાર તીર્થ છે અને તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર છે. તીર્થંકર એ મનુ કેન્દ્ર છે, અધિષ્ઠાન છે. અધ્યાત્મનું અધિષ્ઠાન એ અરિહંત છે. જીન પદથી દર્શાવ્યો આ આત્માને અનંતા જ્ઞાનીઓએ કેવી રીતે ઓળખાવ્યો છે? તો જીન પદથી ઓળખાય કે જીન પદને ઓળખો આત્માનું શુદ્ધ પદ ઓળખાઈ જશે. આત્માનું શુદ્ધ પદ અને જો જીન પદ નહીં ઓળખાયો, જ્યાં જ્યાં જીનની કલ્પના નથી ત્યાં આત્માને ઓળખવા માટે ગૂંચવાડા ઉત્પન્ન થઈ ગયા છે. પછી તો જળમાંય આત્મા અને ચેતનમાંય આત્મા, પછી તો પાણામાંય આત્મા અને તંબુરામાં આત્મા. આવી પ્રકારની ઘોર અજ્ઞાન ચાલ્યા કરે, કારણ કે ખબર નથી કે જળ અને ચૈતન્યનો ભેદ કરી અને આત્માને પકડવો છે. પણ પછી પકડાય નહીં, સૂક્ષ્મ વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં આગળ ચલાય નહીં, એટલે પછી બધી જગ્યાએ આત્મા છે. ભાઈ, અહીંયા જૈન દર્શનમાં કહ્યું છે કે આત્માને ઓળખવું હશે તો એનું સાચું અવલંબન લેવું પડે, અને સાચા અવલંબનની અંદર જ્યારે ઘાતી કર્મોનો અભાવ હોય, જે કર્મો આત્માના સ્વરૂપને આવરે છે એ સ્વરૂપ એ કર્મો કાઢી નાખે એનો સર્વથા નાશ થયો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વેરિય પ્રત્યે જ્યાં કોઈ અંતરાય નથી, તો ત્યારે એ દેહધારી પરમાત્મા હોવા છતાં, એ સયોગી સ્વરૂપ હોવા છતાં, એ પૂર્ણ શુદ્ધ મૂળ આત્મપદ છે. ઓળખી લે એને એ અવસ્થાની અંદર, અને જગતમાં એક જ એવી અવસ્થા આવે છે. અને ત્યાર પછી એ જ્યારે અયોગી થાય છે પછી જગતના લોકો એનો પરિચય કરી શકતા નથી. તો જગત જીવોને ઉપકારી એક જ અવસ્થા આત્મતત્વની પૂર્ણ સુધરી, એ અવસ્થા એ કેવળ જ્ઞાનીનો પર્યાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અને મોક્ષ ન થાય ત્યાં સુધીમાં જે એની દશા છે એ દશા કેવી? તો કે શુદ્ધ આત્મપદ. કૃપાળુ દેવે આ વાતને અદભુત રીતે આત્મસિદ્ધિની અંદર મૂકી છે. હજી એનું રહસ્ય પામવા માટે આપણી મતિ ઉપયોગી થઈ શકતી નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ, દેહ છતા નિર્વાણ. દેહ છે ને છતાં નિર્વાણ છે, આ પદ નથી સમજ્યા. કલ્પનાઓ લીધી છે, માન્યતાઓ લીધી છે, એકાંતમાં ચાલ્યા ગયા છે, એટલે નિર્માણ તો મરી ગયા પછી જ થાય. ખ્યાલ નથી, કેવળ જ્ઞાન થયું એટલે નિર્માણ થઈ ગયું. ફરીથી દેહનું ધારણ કરવા પણ રહેતું નથી, ફરીથી સંસારમાં આવવા પડતું. પરિભ્રમણ અને સંસારના આવાગમનનો સંપૂર્ણ અંત છે જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. મોહનીય કર્મ સર્વાંશે સર્વથા નાશ થાય પછી તો મોહનીય સંપૂર્ણ ક્ષીણ થાય 12મા ગુણ સ્થાનકે, પછી તો કેવળ જ્ઞાન પ્રગટ્યું. હવે જેનો મોહનીય ગયો એને સંસાર સાથેનો સંબંધ શું રહે? નિર્વાણ પ્રાપ્ત થયું પછી તો માત્ર આત્માનો મોક્ષ થાય છે. સેનાથી? ઘાતી કર્મ, અઘાતી કર્મ, અઘાતી કર્મ છે, એની કોઈ મહત્વ નથી. પણ સમજવું પડશે આપણે કે આ શુદ્ધ પદ સંયોગી જીન પદથી દર્શાવ્યો, તેહ સ્વરૂપ પ્રકાર, તેહ સ્વરૂપ મૂળ આત્માનું જે પદ છે ભાઈ, જીનને ઓળખી જાય. આત્મા આત્મા તો ગાવા માંડો છું, અમૂર્ત અરૂપી એ નિરાકાર, એને તારી કલ્પનાના તરંગમાં ચાલ્યો જઈશ તો ક્યાંક જ્યોતિ રૂપે જોઈશ, ક્યાંક કમળના રૂપમાં જોઈશ, ક્યાંક ધોળો ધોળો જોઈશ, ક્યાંક કાળો કાળો જોઈશ. અને ભગવાને કીધું કે પાડાની જેમ વિચારીશ તો પાડા જેવો જોઈએ, પાડ જેવો વિચારીશ તો પાડ જેવો. અને જગતના જીવોને બોધ સેનાથી છે? જગતના અભિપ્રાયથી એ બોધ પામ્યો છે. એ કોઈ દિવસ સત્પુરુષોના અભિપ્રાયથી એને બોધ મળ્યો નથી. એટલે એની કલ્પનામાં જે જે વસ્તુ હોય એ વસ્તુ લગાવ્યા કરશે અને આત્માની કલ્પના કર્યા કરશે. આવી મિથ્યાત્વ અને ભ્રાંતિમાં વર્ષોના વર્ષો સુધી ધ્યાન અને સમાધિ ખોટી કર્યા કરશે. હોય તરંગમાં અને નામ સમાધિ કરશે, હોય ધ્યાનમાં અને કહેશે તરંગમાં અને કહેશે હું ધ્યાનમાં છું. શેનું ધ્યાન ભાઈ? જીન પદ, જીન પદનું અવલંબન જીન પદથી દર્શાવ્યો, તે સ્વરૂપ પ્રકાર, એ તે સ્વરૂપ, એ સ્વરૂપ જે મૂળ શુદ્ધ પદનું છે એ જીન પદમાં છે. આખો જીનેશ્વરનો માર્ગ, આખું જીન શાસન આ પ્રભુએ કેવું મૂક્યું છે. શ્રીમદ રાજચંદ્ર દેવ એ કોઈ ગચ મત સંપ્રદાય આગ્રહ એના નથી, આ તો સનાતન જૈન માર્ગનો ઉદ્ઘોટક છે, ઉદ્ઘોષ કરનારો છે. શાશ્વત સનાતન ત્રિકાળા બાધિત એવો માર્ગ એ કહેનાર આ પુરુષ. એટલે એમણે એનું રહસ્ય છતું કર્યું છે. એ કહે છે જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં હાય, લક્ષ થવાની તે ઘનો કહ્યા શાસ્ત્ર સુખદા. કેટલું જોર આપે છે, કેટલું વજન આપ્યું છે જીન પદ, જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કરે. ખ્યાલ આવે છે? અરિહંત પરમાત્મા સંયોગી તીર્થંકર પરમાત્મા એનું જે પદ અને આ નિજ પદ છે બંને એમાં કોઈ જાતનો ભેદભાવ, કોઈ જાતનો. જીન પદને ઓળખવું પડશે. આંતર શત્રુઓને જીતે તે જૈન, તે જીન અને તે જીનનો અનુયાયી તે જૈન. અકશાયી પણ જીવનમાં આવ્યું, પાંચે ઇન્દ્રિયો છઠ્ઠું મન એને જેને જીતી લીધી છે, એવા અરિહંત આંતર શત્રુઓ જે આત્માના ઘાતક છે, આત્માના સ્વભાવને જે આવરે છે એ શત્રુઓની વાત કરી છે, એણે જેણે જીતી લીધા છે. જીતેન્દ્રિય પણ જેનામાં છે, જીનનું પહેલું ઓળખાણ જીતેન્દ્રિય તે છે. અને એ ઇન્દ્રિય બાહ્ય અને અભ્યંતર, બાહ્યમાં દેખાતી પાંચ ઇન્દ્રિયો એના 23 વિષયો જેના થકી સમસ્ત સંસાર છે, અને આંતરમન જેના થકી આખો લોક છે. આ તો સંયોગ, સંસાર છે તો મારો સંયોગ છે, કોઈનો સંસાર નાનો કોઈનો મોટો, પણ મનથી બધાએ પ્રકાર, એક યાચકનું મન અને ચક્રવર્તીનું મન, મનથી તો બેયનો સંસાર સરખો. પણ અપેક્ષાએ ચક્રવર્તીનો સંસાર 6 ખંડ અને દરિદ્રનો સંસાર એના ઝૂંપડા જેવો. એટલે આનો વેગ વેલો મોક્ષ થાય નહીં. બાહ્ય અને અભ્યંતર આવી ઇન્દ્રિયોને જીતનાર જે જીનેશ્વર પરમાત્મા છે, જે દર્શન છે, જે તત્વ છે, એનું અધિષ્ઠાન સમજાય જાય એટલે આખું એની ઇમારત સમજાય. એ જીનેશ્વર પરમાત્મા, સંયોગી પરમાત્મા, એ જીન પદ અને નિજ પદ એમાં કઈ ભેદભાવ નથી, ભેદભાવ નહીં. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર. આ લક્ષ જીન જેવું જીવમાં હોય, લક્ષ થતો નથી. લક્ષ વગરની ક્રિયા, લક્ષ વગરનો પુરુષાર્થ, લક્ષ વગરની સાધના, લક્ષ વગરની આરાધના, લક્ષ નથી. સત્સંગ કરીએ લક્ષ નહીં, સ્વાધ્યાય કરીએ લક્ષ નહીં, નિયમ કરીએ લક્ષ નથી. લક્ષના અભાવે થતી ક્રિયાઓ ઉપયોગને તેમાં જોડતી નથી, કારણ કે લક્ષ હોય તો ઉપયોગ જોડાય, લક્ષ ન હોય તો ઉપયોગ ક્યાંથી જોડાય? જો મને પરીક્ષાની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માર્ક મેળવવાનું લક્ષ્ય હોય અને મને એમ થાય કે આ બધી જ વસ્તુ જેટલી ચોપડીમાં છે એની પરીક્ષા છે એટલે મારે બધું જ સમજવું છે, તો જ્યારે હું વાંચન કરું ત્યારે મારો ઉપયોગ ક્યાં હોય? અને મને એનું કોઈ પરિણામની કોઈ લક્ષ્ય નથી,